તારીખ 16/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 332-333 અને 416 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9
મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલવાનો. સમયસર મૂળ પ્રાકૃત માધવી ભાષામાં છે, તેમજ સ્વામી કાર્તિકેયા ઉપેક્ષા એ ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં છે. એ જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો 50 થી ગાય સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો છે. એમ તો 30 વર્ષ પછી એમનું સ્વાસ્થ્ય પણ વર્ષે ઘરે આવ્યા છે. તેમ બને તેમ વિતરાગ સ્મૃતિનો અનુપ્રેક્ષણ વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રીપુ છે, રીપુ એટલે દુશ્મન. પ્રમાદ છે એ મોટો દુશ્મન છે. એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે એટલે આત્મહિતને લક્ષ્ય જેને એ વચન નિશ્ચિત થયું છે એ પુરુષો કૃતકૃત થતા સુધી એટલે પૂર્ણ દશા પામતા સુધી નિર્ભયપણે વર્તમાન અથવા પ્રમાદપણે વર્તમાન સ્વપ્ન પણ ઈચ્છતા નથી. એવું ગમે એનું સ્વપ્ન આવે એમ પણ ઈચ્છતા નથી કે હવે મને વાંધો નથી, હવે મને વાંધો નથી એવું સ્વપ્ન એમને આપતું પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કર્તવ્ય તૈયારી કરે છે. હવે આ અસ્ત્ર શસ્ત્રો તો આવી ગયા, હવે વાંધો નહીં, હવે મહેનત જશે નહીં. તૈયારી કરો, પુરુષાર્થ ઉપાડે છે, પ્રમાદ કરતા નથી. પ્રમાદ પરમ રીપુ છે એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું, આત્મહિતને લક્ષમાં રાખીને નિશ્ચિત થયું, તે પુરુષો કૃતકૃત તથા સુધી નિર્ભયપણે વર્તમાન સ્વપ્ન પણ ઇચ્છતા નથી એટલો પોતાનો આત્મકાર્ય કરવાનો ઉત્સાહ જાગ્રત થઈ જાય છે. લોકો એમ સમજે છે કે સમ્યક દર્શન થાય ને પછી વાંધો નહીં, એમ નથી. સમ્યક દર્શન થયા પછી પુરુષાર્થ તીવ્ર ઉપાડવાની તીવ્ર વૃત્તિ રહ્યા કરે છે, એ સમ્યક દર્શન થયા લક્ષણ છે. એવું નથી કે હવે વાંધો નથી, વાંધો તો થઈ ગયો, અહીંયા તો પછી કે પછી 854 પણ વનમાણી દાસ ઉપરથી એમ લીધું હશે કારણ કે બરાબર હોય એનું કારણ કે આ મનમાળી દાસ નો જે ઉલ્લેખ છે ને એ એના ઉપર છે. હાલ એક અઠવાડિયું છે આ અત્રે સ્થિતિ છે. આત્માનું શાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતા આજ્ઞાનો અતિક્રમ એટલે ઉલ્લંઘન નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. ઉપદેશ પત્રો વિશે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથા અવસર રાજ પહેલા રાજચંદ્ર એમ કરીને શબ્દ વાપરતા હતા, અહીંયા રાજચંદ્ર શબ્દ વાપરે છે. બંને પુત્રમાં શાસ્ત્રોનો ઉલ્લેખ છે. વિચાસ્તિકાએ સંસાર, સ્વામિકાસ્તિકાનો પ્રેક્ષા અને આત્માનું શાસન. આ દિવસોમાં પોતે વિતરાગ સ્વરૂપ એમાં વિશેષ પ્રવર્તન એટલે પત્રોમાં પણ એ વિષય આવે છે. પણ એમનો બીજો પત્ર છે એમાં એટલું લખ્યું છે વિતરાગ સ્વરૂપનો અભ્યાસ રાખતો એ પોતાના ઉપર છે. તેમના પત્ર નો તો પછી કોઈ પ્રશ્ન નથી. સુખલાલ છગન લાલ ગામ ફરીને એક ફરક છે રાજ્યચંદ્ર અને રાજચંદ્ર. તમારો લખેલો કાગળ તથા શુકલાલના લખેલો કાગળ કરીબ કરીબ એ શાસ્ત્રો કા પ્રકાશન કાર્તિકેયનો શિક્ષક કા પ્રકાશન હોય. સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, ગોમટ સાર આપને છે. પ્રકાશન હોય કોણ પડતે કેટલે પડતે હોય દુઃખી પાસે પ્રકાશન માસે હોય
તો જીવની પોતાની યોગ્ય છે. જીવની પોતાની યોગ્ય છે.
આત્માનું શાસન પણ ત્યાંથી પ્રકાશિત થયું છે. ઠીક ઠીક શાસન પ્રકાશિત પણ દિગંબરાચાર્યના ઠીક ઠીક શાસ્ત્રો અગાસ્ય પ્રકાશિત. માક્ષર વચ્ચો આપણે શનિવાર પત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. આપણને લખ્યું છે કે આવું છે અને કોઈ સમાધાન પ્રશ્ન પણ લખ્યો છે. ના લખી શકે અહીંયા નહીં રોકાઈ જાય. માછર વચ્ચો પુરુષોત્તમ સુધીનો છેલ્લો પાત્ર પછી મોરબી આવી ગયા.
એક મિનિટ કર્યું.
હે એક મિનિટ. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરીને ઉપાસવા યોગ્ય છે. જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ સમાગમ, એમાં જિજ્ઞાસા બળ પણ પ્રતિગત થાય છે, વિચાર બળ પણ મજબૂત થાય છે, વૈરાગ્ય બળ પણ સારું ઉત્તરણ થાય છે, ધ્યાન બળ પણ ઉત્પન્ન થાય છે, જ્ઞાન બળ પણ વર્તમાન થાય છે, જ્ઞાનની શક્તિ પણ મળે છે. આ શું બાકી રહ્યું છે? પણ સમાગમમાં આટલા ફળ મળે છે, જમવામાં પાંચ મીઠાઈ પીરશે ને તો મારા વખાણ કરે કે વેભાઈ પાંચ મીઠાઈ નહીં આવ્યા હતા, અમે કારણ બધી મીઠાઈ આપી દે સત્સમાગમમાં. પ્રારંભ જિજ્ઞાસા થી થાય છે, આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનું વિશેષ કરીને ઉપાસવા જોઈએ છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. કોઈને કાંઈ ઉદય આવવી પડે, કોઈને કાંઈ ઉદય આવવી પડે, કોઈની યોગ્યતા ઓછી હોય, એના પરિણામે એ પ્રકારના વર્તે એમ કરીને ઘણા અંતરાયો દ્રવ્યને ભાવે અનેક પ્રકારના અંતરાયો જોવા મળે છે. કથારૂપ એટલે જેના ઉપર મોક્ષ માર્ગ માટે વિશ્વાસ મૂકી શકાય તેવા. જેથી કથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘ કાળ પર્યંત સત્સમાગમ ઉપાસનાની આવશ્યકતા રહે છે. આમાં બહુ મોટો લાભ છે. સત્સમાગમનો અભાવ અને સત્સમાગમનો સદભાવ એ મુમુક્ષ દશાની અંદર બહુ મહત્વનો ભાગ નીકળે છે, અત્યંત મહત્વનો ભાગ નીકળે છે. કેમ કે જિજ્ઞાસા બળથી માંડીને જ્ઞાન ધ્યાનના બળ સુધી પહોંચી જાય એવો સત્સમાગમનો લાભ છે, પ્રભાવ છે. એટલે જિજ્ઞાસુ વૃત્તિએ, શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ, શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ એટલે કે એક મારો આત્મહિત થાય એ સિવાય બીજું કાંઈ નથી, એમ નામ શુદ્ધ નિર્ભેદ. આત્મહિત સિવાય બીજું લક્ષ્ય નથી, બીજો હેતુ નથી, એને નિર્ભેદ જિજ્ઞાસુ વૃત્તિ કહે છે. જિજ્ઞાસુ એટલે પ્રાપ્તિની ભાવના, જિજ્ઞાસુ એટલે પ્રશ્નરાશ ઉભો થાય એમ નહીં, ભાવના. ભાવનાવાનને પણ જિજ્ઞાસુ કહેવામાં આવે છે, ભાવનાવાનને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની વૃત્તિ. દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. જો આટલું થાય તો તરી જાય, જો સારો એવો કાળ સત્સમાગ મળી જાય દીર્ઘકાળ પર્યંત અને પોતાની શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો તરી જાય છે. સત્સમાગમના અભાવે હવે સત્સમય તો પ્રત્યક્ષ સંતોષ ના હોય તો સત્સમાગમના અભાવે વિતરાગ સ્વરૂપ પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનો તેની અનુપ્રેક્ષા વારંવાર કરી શકે છે. જો પ્રત્યક્ષ સત્સમાગમ ન હોય તો સેકન્ડ સિલેક્શન છે, બીજી પસંદગી. પહેલી પસંદગી પ્રત્યક્ષ સત્સમાગમ, તો તેના અભાવે વિતરાગ સ્વરૂપ ની અનુપ્રેક્ષા થાય.
7-6-8
8 નંબર ક્રમાંક
પૂર્વ સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત શાંત થાય. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાય છે, પોતાને ઈડર અને વસોને શાંત જગ્યાઓથી જગ્યાઓ સંભાળવાથી સદરૂપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ છીએ, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભીખડ પાસેથી સાથે વાળથી આગળ ચાલતા રસ્તો પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિ દિશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. બીજા પણ તે સમયે ત્યાં હતા પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષુભ સમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. 1956 મોરબીમાં આવ્યા છે. અહમપણું, અભિમાન એટલે ઓલો અભિમાન, ગર્વ એમ નહીં, અહમપણું, અહમ ભાવ, દેહમાં અહમ ભાવ, કુટુંબમાં પોતાપણું, સંપત્તિ યાદીમાં પોતાપણું, આબરૂમાં પોતાપણું, યશ અપયશમાં પોતાપણું, એ બધું એમાં આવી જાય છે. એમાં પોતાપણાનો રસ મંદ થાય ત્યારે મુમુક્ષુતા શરૂ થાય છે. એ રસ અધિક મંદ થાય તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે, વૃદ્ધિગત થાય છે. આ સિદ્ધિ મુમુક્ષુતાની પરિભાષા કરી દીધી. બીજા ફેક્ટર મેળવવાની જરૂર નથી. જો આપ આ મુદ્દો મળી જાય પોતાના પરિણામ સાથે તો મુમુક્ષુતા છે કે નહીં એ વાત પોતે સમજી શકે પોતાના માટે, અને નહીતર મુમુક્ષુતા નથી એમ ગણવું જોઈએ. ભલે પછી પૂજા ભક્તિ સ્વાધ્યાય ગમે તે બાહ્ય ક્રિયા કરે અને ક્રિયાકાંડમાં જાય છે. અનંતકાળના પરિચય વાળું એ અભિમાન, એટલે એ તે અહમપણું, અનંતકાળથી દ્રઢ થયેલું એવું જે તે અહમપણું પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી, એકદમ પહેલે ધડાકે છૂટી નથી જતો, એ પહેલા મંદ પડે છે, પછી અભાવ થાય છે. એટલા માટે તન્મંધનાદિ જે કાંઈ પોતાપણે વર્તતા હોય એ જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. જ્ઞાની પ્રત્યે જે સમર્પણ કરવાનો પ્રક્રિયા થાય છે એની પાછળનો આ પારમાર્થિક અભિપ્રાય છે કે જીવને તેમાં પોતાપણું ખસેડવું છે, અને એ ખસેડવા માટે અંતર પરિણામને સાથે આ બાહ્ય પ્રયોગ પણ સાથે કરે છે, જે જ્ઞાની પ્રત્યે સમર્પણ કરે છે. પ્રાય જ્ઞાની કાંઈ તેને ગ્રહણ કરતા નથી, કેમકે જ્ઞાનીને તો મમત્વ જ નથી. પોતાના કુદરતી જે પોતાના કુટુંબાદે છે એના પ્રત્યે મમત્વ નથી, તો કોઈ બીજી ચીજ આપે એના પ્રત્યે તો ક્યાંથી મમત્વ કરે છે? જ્ઞાની તો મમત્વ કરતા નથી, ગ્રહણ કરતા નથી, એનો અર્થ કે મમત્વ કરતા નથી, ગ્રહણ કરતા નથી એનો આ અર્થ છે. બીજું બેન છે કે મારો આત્મા જુદો જ છે, આ બધું છે દેવગુરુ શાસ્ત્રમાં પહોંચાડી દેવું, એટલે એ તો ગ્રહણ નથી કરતા, એ જોવે છે કે ઠીક છે એને ભાવ થયો છે, કોઈ બાજુ આપણા એને આ સાથે કઈ લેવા નથી કે દેવા નથી કઈ.
જે છોડવા માંગે છે
એટલે જ્ઞાની તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું ઉદ્દેશ છે, એટલે એની ભાવનાનું અનુમોદન કરે છે. પેલા ને એમ થાય છે કે મારું મારું સ્વીકાર્યું, જ્ઞાનીએ મેં આપ્યું અને મારું સ્વીકાર્યું, તો જ્ઞાની એમ કહે છે પણ તારું હતું જ નહીં ભાઈ, એટલે તારા પણ કહ્યું એ છોડાવવા માટે આટલી આટલું રાખ્યું છે, મારે ગ્રહણ કરવાનો સવાલ નથી પણ તારું મારા પણ મુકાવવા માટે આ બાજુ એ વાત રાખી છે. બહુ ચાલ મૂકી દે તારે મૂકવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ મને હવે મમત છોડાવવાની વાત છે, એની અંદર બીજી કોઈ વાત નથી. મટાડવાનો જ ઉદ્દેશ્ય છે અને કરવા યોગ્ય પણ એમ જ છે કે આરંભ પરિગ્રહને આ એક બહુ સુંદર વચન આવ્યું છે આ જગ્યાએ આવ્યું છે કે કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે, વારંવારના પ્રસંગે એટલે ઉદયે આ પ્રેક્ટિકલ સાઇડથી વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, પોતાના ન થાય તેમ વિચારવા એમ નથી લખ્યું, પોતાના થતા અટકાવવા પ્રેક્ટિકલ સાઇડ છે, અને ત્યારે મોક્ષતા નિર્મળ હોય છે, અને તો તે મોક્ષતા નિર્મળ થાય છે, અર્થમાન થાય છે, એને ત્યાં વિશુદ્ધિ સ્થાનક કહે છે. વિશુદ્ધિ સ્થાનક એમાં લાવી દે એને વિશુદ્ધિ કહે છે. સારો પત્ર છે, અંતર્દશામાં ઉલ્લેખ છે, 333મો પત્ર છે. એ તો પોતે પોતાના માટે શું લખે છે એ તો આ બતાવે છે, એટલે એમના પોતાના માટેના ઉલ્લેખમાં જે તોન આવે એ તો આપણે પકડવો છે. ત્યાર પછી અંતરબાય નિર્ગ્રંથ દશામાં વર્તતા ભાવલિંગી મુનિરાજ એમને ઓળખવા પહોંચેલા છે કે એમ, કેમ કે એમની પણ જે આત્મિક શાંતિ છે અને ઉપશમ રસ છે એ પણ એમની મનવચન કાયામાં નીતરતી વિતરાગતા બહાર આવે છે. સત્પુરુષને ઓળખવા સહેલા નથી,
સંતુષ્ટો બારમાં જે સામાન્ય મનુષ્યો વર્તે છે એવી રીતે એમની પ્રવૃત્તિ હોય છે. વેપાર, પરિવાર અને અનેક પ્રકારની પ્રવૃત્તિ કે સંતુષ્ટને ઓળખે એ અઘરી પરીક્ષા પાસ કરી છે. પેલી પરીક્ષા સહેલી છે, આ અઘરી પરીક્ષા પાસ કરેલી છે. એ અઘરી પરીક્ષામાં પાસ થાય છે એટલે એને એને પરમિશન આપી દીધી, લાયસન્સ આપી દીધું કે જા હવે તો પણ જ્ઞાન આપી દઈશ, તારો પણ નિર્વાણ થઈ જશે. તો પેલા બેને ઓળખે છે એને પણ નિર્વાણ પ્રાપ્ત થાય છે, એને પણ સુધી દર્શન પ્રાપ્ત થાય જ છે. પણ જ્ઞાની પ્રમાણમાં વધારે થાય છે, ગુણી પ્રમાણમાં એટલી ઓછા મળે છે, અને સર્વજ્ઞ કેવળ પ્રમાણનું પ્રમાણ ઓછું મળે છે. જયારે પરીક્ષામાં જ્ઞાનીની પરીક્ષા અઘરી છે, નિર્ગુણની પરીક્ષા એથી સહેલી છે, અને વિતરાગની પરીક્ષા પણ એથી સહેલી છે. એમ સોળ ઉત્તર બંને બાજુના શ્રી સૌભાગ્યભાઈ આપેલું ઉત્તર કે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સદ જણાય. એક તો નિરપક્ષમાં કોઈ મત સંપ્રદાયનો પક્ષ ન કરે સત્સંગના કાળમાં, અને એક નિરપક્ષમાં દોષનો પક્ષ ન કરે પોતાનો, કે પોતાના પોતાને જેના ઉપર મહત્વ હોય પક્ષ હોય એનો, એનું નામ નિરપક્ષમાં હોય છે. કોઈનો પૂર્વગ્રહ તો બીજી વાત છે, પણ પોતાના દોષને નિષ્પક્ષ થઈને જોવે એ વાત એમને 254 કરી છે. સચિન ક્યારે દેવાય છે કે અપક્ષપાત પણે પોતાના દોષને જોવે ત્યારે. તો એ અપક્ષપાત હોવો કે નિરપક્ષ સત સમજવાની નિષ્પક્ષ થયા પછી, સત સમજવાની યોગ્યતા આવ્યા પછી આ વિષય અનંત કાળથી જીવ ભૂલો છે એટલે આ એક બહુ મહત્વનો વિષય છે. આપણે અંતરદશા જે અત્યારે તારવીએ છીએ એનો પણ એક હેતુ આ છે કે જો અંતરદશાથી ભલે ભૂતકાળના જ્ઞાની છે પણ જો ઓળખાય તો પણ એને વર્તમાનના જ્ઞાનીને મગૂર નહીં કરે એવો જ, અને ઓળખાય એટલે વાસ્તવિક રીતે એને લાગે એને સ્થિતિ ઓળખાણ બહુ મોટી વાત છે. એ ઝવેરે થઈ ગયો ચૈતન્ય સ્થિતિમાં થાય, થોડું પ્રયોજન છે આ વિશે તારા તારવા પાસે છે. આપણે ઘણું ઉપરી છે માટે પક્ષ રહે સત્સંગ કરવો. શું લખે છે સૌભાગભાઈ કે તેથી મુમુક્ષુ જીવે પક્ષ રહીત થઈને સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય છે. બાકી ભગવત કૃપા એટલે કોઈ જીવને પૂર્વ યોગ્યતા લઈને આવ્યો હોય તો જુદી વાત છે, એ ભગવત કૃપા મને નહીં. બાકી ભગવત કૃપા કોઈ જીવ એવા સંસ્કાર અને યોગ્યતા પ્રાપ્ત પુસ્તક વિશે આપણે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લીધો તે વિશે હવે પછી વાંચિત ભાગ વિશે જણાવી દે છે. હવે એ પુસ્તકનો ઘણો ભાગ ગયો છે પણ સિદ્ધાંત જ્ઞાનમાં ઘણી ઘટતી વાતો લાગે છે અને તે એમ જ છે. એટલે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ છે અંબારામજી કરીને, ધાર્મિક વ્યક્તિ છે, એમ કોઈ ગ્રંથ રચેલો છે તો ઠીક છે એ વાત અમે જોઈ છે, પણ સિદ્ધાંત જ્ઞાનમાં વેરખા કરે છે અને બધા ઉપદેશ બોધ તો પ્રાય અનેક દર્શનોમાં મળતો આવે છે. કેમ કે ઉપદેશ બોધમાં એ રીતે બુદ્ધિની પહોંચ છે કે અવગુણો ટાળવા જોઈએ, સદગુણો પ્રગટ કરવા જોઈએ, અને લગભગ બધા જ ધર્મ મતોમાં એ વિષય વિવાદ નથી. ઇન્દ્રિય વાત વિશે છે, કેવળ રૂપ ટાળવા જોઈએ અને સદગુણ કરવા જોઈએ. આસ્તિક દર્શનમાં આ વાતો સ્પષ્ટ છે. અને તીર્થંકર ભગવાનની જે દિવ્ય ધ્વનિ છૂટી, આદિનાથ ભગવાનની જે પહેલી દિવ્ય ધ્વનિ છૂટી, ત્યારે એ દિવ્ય ધ્વનિ માટે કોઈ એક નયનો વિષય પકડીને સદગુણ કરવા અને સદગુણ ટાળવાનો પ્રયત્ન કરે, કોઈ બીજા નયનો વિષય પકડીને સદગુણ કરવા અને બધાને કાંઈ ને કાંઈ ન્યાય તો આપે છે. એ ન્યાયમાંથી બધાએ પોતાનું લોજિકનો વિસ્તાર કર્યો અને એ આખું જે એના ઉપર થયું, આખા ન્યાયશાસ્ત્ર દરેક દર્શન લાગ્યા અને એમાં પૂછેલો એવો ઉદ્દેશ વધે ગયો કે અવગુણ ટાળવાનું પ્રગટ કરવા. પણ એવો ઉદ્દેશ બોધ વસ્તુના સ્વરૂપના સિદ્ધાંતના યથાર્થ બોધ વગર એમાં સ્થિર રહેવાનું નથી, કરી શકાતું નથી. એ વાત જૈન દર્શન સ્પષ્ટ. સંસારી જીવો કરતા સારી સ્થિતિમાં હોય છે અને કોઈ જ લોકો એને માનતા માને, નહીં તો લોકો બીજા સામાન્ય સંસારી જીવો કરતા થોડા એના પરિણામો સારા હોય છે અને એ એટલો જે ફેર હોય છે એને કારણે લોકો એને માને છે, એને અનુસરે છે, એને સાંભળે છે, સારી છે. માર્ગાનો સારી જીવી છે એમ તો કહીએ છીએ, માર્ગાનું સારી જીવી એ દેખાવડે એમાં પણ સારા માર્ગાનું સારી પણ હવે લખે છે કે જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે. કેમ કે એ સિદ્ધાંતની અંદર એટલો પદાર્થ જ્ઞાનનું વિજ્ઞાન નથી, એટલે એટલો દ્રવ્યનો યોગ નથી, એટલું કર્મની થિયરીનો કરણાનો યોગ પણ નથી, પણ એ બંને ઉપરાંત એમાં અધ્યાત્મના સિદ્ધાંતોનું પણ વિજ્ઞાન છે. સિદ્ધાંત જ્ઞાનની અંદર શરણાનુયોગના સિદ્ધાંતો, કર્ણાનુયોગના સિદ્ધાંતો, દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો અને અધ્યાત્મના સિદ્ધાંતો, આ ચાર વિભાગમાં ભેદ પડે છે. અને એ ચારેય વિભાગ જેના ક્લિયર હોય એને માટે કંઈ કહેવાનું રહેતું નથી. પણ ત્યાં માર્ગાનું સારી જેવી દશા હોય છે ત્યાં કોઈની કોઈ જગ્યાએ સૈદ્ધાંતિક વિઘટન વ્યક્ત અઘટિત વિઘટિત એટલે અઘટિત પરિસ્થિતિ ઊભી હોય છે એને લઈને એ માર્ગમાં અટકે છે. માર્ગમાં કોઈ અંશે ઠીક પ્રકાર હોય છે, કોઈને કોઈ અંશે ઠીક પ્રકાર હોય છે, એવું પણ બને છે.
માર્ગાનુસાર છે એનો પ્રકાર 19 હોય છે.
બીજા પ્રકાર
પણ છતાં એ વખતે અભાવ થવાની જો પરિસ્થિતિમાં લાઈન પકડાઈ જાય, આગળની લાઈન અનુસંધાન સૈદ્ધાંતિક જ્ઞાન અમે માન્યું છે અથવા જેને અમે યથાર્થ જ્ઞાન માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે. અતિ અતિ સૂક્ષ્મ શું વાત છે? વિધિના વિષયની છે. આ વિષય તો જેટલો સૂક્ષ્મ છે દાખલા તરીકે ગુરુદેવે સૈદ્ધાંતિક વિષય સ્વરૂપણ એવું પણ બહુ લીધું પોતાનું સૈદ્ધાંતિક વિષયનું એવું ઘણું લીધું. છતાં વિધિના વિષયમાં આજે શું પરિસ્થિતિ છે આપણા સમાજમાં? મુખ્ય સમાજમાં શું પરિસ્થિતિ? એ તો અતિ અતિ સૂક્ષ્મ છે એ વિષય પણ સર્વ એ વિષય જાસ્ત કરતી પછી કોઈ બી પ્રયાસ ન ટકી શકે સહજ માત્રમાં. એ વિષય અતિ અતિ સૂક્ષ્મ છે પણ તે થાય તે જ્ઞાન છે, કોઈ અશક્ય નથી એ પણ થાય તે
વિધિ. એટલે વિધિ
વિધિ એટલે કાર્ય પદ્ધતિ, કામ કરવાની રીત, સાધનાની રીત એને વિધિ કહે છે. અથવા અંતર્મુખ થવાની રીત, સ્વરૂપ ગ્રહણ કરવાની રીત, અથવા મોક્ષ માર્ગ સુધી પહોંચવાની રીત એ બધું વિધિ સૂચક વિષય છે. અને એ વિષય એટલે સૌથી સારા જૈન દર્શનમાં મારે અંગની અંદર કોઈ સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષય હોય તો આ વિષય છે. એટલે કૃપાલદેવ કહે છે કે તે તો અતિ અતિ સૂક્ષ્મ એને અમે સૈદ્ધાંતિક જ્ઞાન માન્યું છે એ તો અતિ અતિ સૂક્ષ્મ છે પણ તે થાય તેવું જ્ઞાન છે, કોઈ અશક્ય નથી જ્ઞાન થાય એવું છે. વિશેષ હવે પછી અન્ય થતો બતાવી માર્ગ તો એક ही है, પરમાર્થ માર્ગ મેં દ્રોપણા નહીં હૈ. વ્યક્તિનો કાલ મેં જો એક પ્રકાર સે જો માર્ગ હૈ વહી પ્રકાર ઠીક હૈ, બાકી ઉલટા ભી હૈ ઓર અન્યથા ભી હૈ. એસા તો રોજ દોનો મેં તો યા તો જે ઉલટા હો જાતા હૈ યા તો અન્યથા માર્ગ. તો બહુત જુમ્મેવારી હોય છે, ઉતની જુમ્મેવારી હૈ કે અગર અન્યથા કાર્ય પદ્ધતિ હોય યા ઉલટી કાર્ય પદ્ધતિ હોય તો ઉલટી તો હોતી હૈ ઇસકો કે જિસકો દર્શન અન્યથા હોતી હૈ વો અનભિજ્ઞતા કે કારણ હોતી હૈ, અજ્ઞાનપણા કે કારણ હોતી હૈ. પણ અન્યથા હોતી હૈ તો ઉસમેં ભી ગ્રહિત નિખ્યાત્વ મંદ પ્રકાર સે લાગુ હોતા હૈ, પણ ઉલટા હોતા હૈ તો તીવ્ર પ્રકાર સે લાગુ હો જાતા હૈ. ઇસલિયે ક્યા કરના ચાહિયે? અબ યે પ્રશ્ન હૈ કે જહાં તક સહી પદ્ધતિ આત્મવિશ્વાસ પૂર્વક કાર્યાન્વિત ન હો, ગ્રહણ ન હો, વહાં તક ઇસ વિષયમાં જિજ્ઞાસા ભાવ મેં રહેના, નિર્ણય કરકે નહીં બેઠ જાના, કાર્ય કરને કો નહીં લગ જાના. એટલે શું છે કે અંતર્મુખ થવાની યથાર્થ કાર્ય પદ્ધતિ આવી ગયા પહેલા, એટલે ગ્રહણ થઈ ગયા પહેલા, એટલી કુશળતા આવ્યા પહેલા કોઈ એક પદ્ધતિનો નિર્ણય થઈ જાય કે આ પદ્ધતિ મારી બરાબર છે, એને પેલી પદ્ધતિમાં યથાર્થ પદ્ધતિમાં જતા રોકી જશે. અને જે જે નક્કી કરી નાખે કે આ મારી પદ્ધતિ બરાબર છે તો એ પદ્ધતિ નક્કી કરી પ્રમાણે કામ પણ કરવા લાગી જશે, એટલે એ દ્રઢ કરી લેશે પોતાની પદ્ધતિ. એ પદ્ધતિ દ્રઢ થઈ ગયા પછી હંમેશા એનો પણ આગ્રહ તો આવે છે, એનો પણ બળ હોય છે, એની પાછળ પણ ફક્ત તાકાત લગાવેલી હોય છે, એટલે એ બળ છૂટવામાં થોડી પછી બહુ કઠિનતા આવી જાય છે. પણ જો જે જિજ્ઞાસા મારી તો એને મધ્યસ્થ કાર્ય છે, અથવા સત્યને સત્યકાર્ય પદ્ધતિને સમજવાનો અવકાશ તો પહેલેથી ખાલી જગ્યા રાખે છે કે જેની અંદર સત્યને સ્થાન પામવાનો અવકાશ છે. એટલે મોક્ષોની ભૂમિકામાં આ અવકાશ હંમેશા રાખવો જોઈએ, જ્યાં સુધી કાર્ય પદ્ધતિ હાથમાં ના આવે ત્યાં સુધી તે સેફ સાઈડ છે. યથાર્થ ભાવના વગર તો કાર્ય પદ્ધતિ તીવ્ર ભાવના હોય અને સારી એવી પાત્રતા હોય પછી જ એ વિષય ગ્રહણ થાય છે, કેમ કે અતિ અતિ સૂક્ષ્મ છે આ વિષય, અતિ અતિ સૂક્ષ્મ છે, એ કોઈ સાંભળેલી અને સમજેલી અને આવડી જાય એવો વિષય નથી, કેમ કે વિષય પ્રેક્ટિકલ સાઈડ નો છે, પ્રયોગાત્મક વિષય છે, જેને પ્રયોગે ભાવનાપૂર્વક પ્રયોગે ચડે છે ત્યારે આવડે.
સ્વરૂપ લક્ષ
તો નિયમ છે એ પદ્ધતિ, કેમ કે સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ ઓર લાગ કા આંશિક અભાવ કરકે એ પદ્ધતિ કા ગ્રહણ કર લ્યા તો વાત ગેરેન્ટેડ વો રાઈટ પદ્ધતિ છે. પ્રકરણ લિખા તો પ્રારંભ છે ઇસ બાત કો ઉઠાઈ તો ઉસમે એક પૂર્ણતા કા લક્ષ લે લિયા, તો જો નીમ કી બાત હૈ પાયા કી બાત હૈ, દૂસરા ફિર કૈસે આગે પ્રોસીડ હોતા હૈ વો સબ બાત લિયા, તો પ્રોસીડ હોને મેં વો કૈસે કૈસે પ્રયોગ કરતા હૈ, પ્રયોગ કરે સમજતા હૈ વૈસે નહીં સમજતા હૈ, બુદ્ધિ લગા કે નહીં સમજતા હૈ, પ્રયોગ લગા કે અગર સમજતા હૈ, સમજને કી પ્રયોગ પદ્ધતિ હો જાતી હૈ જિસકો અનુભવ પદ્ધતિ કહેતે હૈ. વિચાર પદ્ધતિ સે આગે લીએ ચીજ હૈ, વિચાર સાથ મેં હૈ, લેકિન વિચાર વાલે કઈ લોગ પ્રયોગ નહીં કરતે, માત્ર વિચાર પદ્ધતિ કોઈ ગ્રહણ કરતે વો લોગ કો ભી આગે નહીં બઢ સકતે, પર વિચારપૂર્વક પ્રયોગ પદ્ધતિ મેં જો આતે હૈ વો લોકન પદ્ધતિ મેં આતે હૈ, વો લોગ જો હૈ વો સ્વરૂપ લક્ષ તક પહોંચતે હૈ. અગર પૂર્ણતા કા લક્ષ પૂર્વક ભી ચાલુ કિયા હો તો યે સબ્જેક્ટ કન્ડિશન હૈ, ઇસલિયે સારા પ્રકરણ જો હૈ અભી આપ દોબારા ઇસકો સ્ટડી કરિયેગા કે યે અભી પ્રકરણ મેં કૈસે બાત ચલી હૈ, તો જો સારા પ્રોસેસ હૈ ઉસકો કોરિલેટ કિયા હૈ, કોઓર્ડિનેટ કિયા હૈ કે કૈસે 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 આગે બઢતા હૈ, બહુત વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ હૈ. जैसे दशमयान चारित्र में चौथा स्थान से पांचवा स्थान छठा स्थान, ये सब इतना अनादि अनंत नियत मोक्ष मार्ग है, जैसे भी अप्रोच जो है वो भी बिल्कुल ठीक है, सफा देर नहीं है, कोई तो कैसे भी कर ले वो बात है बिल्कुल जो લખ્યા પછી એમ કે છે કે ચિત્તે કહ્યું કર્યું નથી, શું દશા છે એમને, આવો વિષય લખે છે તો પણ એમ કે છે કે અમારું ચિત્ત અમારું પીતું કરતું નથી, માટે આજે વિષય શું ખાઈ બધું શાંત થઈ જાય છે, લખતા લખતા વિકલ્પને જાળને સહન કરી નાખી શકતા, પારમાર્થિક વિષયના વિષયને વિકલ્પ જાળને પોતે ચિત્ત થાકી જાય છે. એ તો વિષય એવો સારો છે અને પાત્ર પણ એવો સારો છે કે બે શબ્દ લખવાનો એમને અભિપ્રાય છે એ જીવ માટે, પણ એમ છે કે સાથે છૂટી જાય છે, કોઈ થાકીને બેસી જાય છે, ચિત્તે કંઈ કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો વિનમ્રતા. નાને કયું કર્યું નથી એમને, મને કયું કર્યું, મન આગળ નથી ચાલતો, વિકલ્પ લંબાવવામાં મન આગળ નથી.
તો ફેંક
દેતા, મને તો કોઈ 10 રૂપિયા માં બેચ દેતા કે એ તો પથ્થર
પહેચાન નહીં.
એટલે તો વેરી ઓર્ડિનરી.
જ્ઞાન ની કિંમત કેટલી છે? અમારે આપણે એક દાખલો લઈએ છીએ ને, સ્ટીફર કુમરણ નું સુખવાઈ ગયેલી ભાવનગર બંદર ઉપર, અને એક જર્મન કે જાપાન એક સ્ટીમર આવી હતી ભાવનગરના બંદર ઉપર અને એ બંધ પડી ગઈ. એટલે બંધ કરી પછી ચાલુ નથી થતી, અનલોડિંગ કરવું છે. અનલોડિંગ કર્યા પછી સ્ટીમર ખાલી કરીને ચલાવવાની હતી, પણ સ્ટાર્ટ નથી થતી. એના જે ટેકનિશિયનો સાથે હતા એ બધા માથા મૂટ કરી કરીને થાકી ગયા. પછી એ લોકો સિટીમાં આવ્યા, એટલે કોઈ અહીંયા ટેકનિશિયન જાણકાર હોય તો આપણે કરીએ તપાસ, નહીં તો અહીંયા તો ડેમરેજ ચડવા માટે પછી અને જરૂર નથી કે એના દેશથી જ કોઈ ટેકનિશિયન લાવે તો હા લાવ, એટલો ટાઈમ પણ જાય તો એટલું ડેમરેજ ચડે ને એનો કોઈ ખર્ચો લાગવાનો જ એને. એને કોઈ ગામમાં કોઈ હોય તો પૂછી લઈએ કે કોઈ સારા મિકેનિક જાણકાર હોય આપણે. શેખપુરા કરીને માણસો તો બિલકુલ અભણ માણસ, કોઈ એન્જિનિયરિંગ ભણેલો નહીં, પણ એનો પોતાને નાને એવા કારખાનામાં એ પોતે ફેબ્રિકેશન કરે, નાની મોટી ચીજ મશીનરીની બનાવે, મશીનરીને કામ બનાવવાનું, પણ એ નાની નાની મશીનરી પણ સૂજ બહુ બ્રેન ભણો. અમારા ગામમાં છે અભણ માણસ, પણ સૂજ બાળો છે, આપણે એને લઈ જઈએ. તો એને લઈ ગયા, આપણે એને બીજું તપાસ્યું એન્જિન, એન્જિનિયરમાં બધું તપાસ્યા પછી એને કહ્યું કે કરી દઉં ચાલુ, કે સમજી ગયો આમાં મારે મહેનત કઈ નથી, જ્ઞાન નો જ ઉપયોગ છે. અને આમાં વાત છે, પણ આનો ચાર્જ મોટો મને આપશે ને, મારે જ્ઞાન ની કિંમત નહીં કરે, મજૂરી ની કિંમત ગણશે, એને ખ્યાલ આવી ગયો. એટલે કે બોલ ને ભાઈ, તારે તો ચાર્જ બોલ નાખો, આ લેબરેજ ચડે છે ને, કામ હજારો રૂપિયાનો ખર્ચો થઈ જશે એના કામ, તો રૂપિયા 10,000 લાગશે કે? એના લોકોએ થોડો વિચાર કરે, ના પાડી એ ગણતરી મૂકી કે આપણે જો આ ચાલુ નહીં થાય તો 10,000થી વધારે લોસ જવાનો છે આપણને, તો લેબરેજનો અને અહીંયાથી મિકેનિક લાવવાનો અને પાછા લઈ જવાનો ને ટુ એન્ડ ફ્રો, તો એનો ચાર્જ લાગી જશે. એમાં 10,000 વ્યાજ ચાર્જ દસે જુદો અને અહીંયા લેબરેજ લાગશે જુદો, તો 10,000 સસ્તા છે. કબૂલ અમારી પાસે આવી ગયા, તો કે એમ નહીં ભાઈ, પેલા મને 10,000 આપી. પેલા લોકો એને ખૂબ ખાતરી આપી, ગેરંટી આપી કે તમે અવિશ્વાસ રાખવા ભાઈ, અમે આબરૂ વાળા માણસો છીએ, પૈસા વાળા માણસો છીએ, તારા 10,000 પાકા, કઈ વાંધો નહીં આવે. ખૂબ એને વિશ્વાસ આવ્યો તો પેલો માણસ પોતાની જીત મૂકી દીધી. પછી મને એ ઘટના થોડો આપો, કે થોડો માગ્યો, કાંઈક બીજું સાધન નહીં માગ્યું. પછી થોડું થોડું કોઈ કોઈ જગ્યાએ ટપ 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 કરીને એને આ વાત પકડી લીધો કે કઈ જગ્યાએ કઈક અટકી ગયો છે. એક જ ફટકો માર્યો રાઈટ પોઝિશનમાં, એક ફટકો માર્યો ને એ ચાલુ, સ્ટીમર ચાલુ થઈ ગઈ. એક ફટકે સ્ટીમર ચાલુ થઈ ગઈ એટલે પેલા લોકો તો રાજી થઈ ગયા, પણ 10,000 રૂપિયા માં માયને સીધો તાર આવ્યો બચ્ચાને. એટલે એક અથડો નો ફટકો મારવો ને 10,000 રૂપિયા, પેલા મને કઈક વ્યાજ નહીં લેવા, વ્યાજ નહીં લેને તું, એ ફટ તારો ટાઈમ નો હિસાબ કર, તારી મજૂરી નો હિસાબ કર, તું કે નહીં ભાઈ મારા જ્ઞાન નો હિસાબ કરાવ. ફટકો મારવાના પૈસા નથી લેતો, ફટકો ક્યાં મારવો ને કેમ મારવો એના પૈસા નથી. પછી પેલા દલીલમાં એ લોકો કબૂલ કરવું પડે કે આના જ્ઞાનના વિશે છે, આપણે લોકો હેરાન થઈ જાય, આપણે એના જ્ઞાનથી આપણે કરવું, 10,000 રૂપિયા આપી દીધા, પેલા આના ગાડી થઈ ગઈ એટલા એને તરત કીધું, જો હું પેલા છોકરવા માંગતો હવે ખબર પડી ને તમને કે તમારું મન મત મન બદલાઈ જશે, કે તમે મારા જ્ઞાનની કિંમત નહીં કરી શકો, મારી સમજણની કિંમત નહીં કરી શકો, આપી દીધું. એવું બને છે જ્ઞાનની કિંમત તો તમે હવે એ લોકોને થોડી ખબર પડે છે. અત્યારે એમ કહેવાય છે કે વર્લ્ડની અંદર 20 કે 25 ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી જેને કહેવામાં આવે છે, જે લોકો બહુ મોટા મોટા પ્રોજેક્ટ કરે છે, ઇન્ડસ્ટ્રી નાખે છે, કરોડો અબજો નાખે, એ લોકો એ અર્થશાસ્ત્રીઓને રોકે છે. અને ઇકોનોમિક વ્યૂ પોઈન્ટ ઉપર એને એડવાઇસ લે છે, અને એ એડવાઇસ ના એ લોકો હજારો રૂપિયા ચૂકવે છે, હજારો રૂપિયા એક એક સિટિંગ ના આટલા, એક સિટિંગ માં એના આટલા ટાઈમ ના આટલા પર મિનિટ એના એના પૈસા લેવા પડે છે. કેમ કે આપણું કોઈ નાની પાલકી વાળા ને એવા લોકો છે કે હોલ ની અંદર લગભગ 20-25 માણસો છે, તો એ લોકો મોટા માંગ્યા પૈસા દે છે, મોટા માંગ્યા પૈસા નહીં એટલા બધા પૈસા દે છે કે એ લોકો પોતે મલ્ટી મિલિયન રસ થઈ જાય એટલા બધા પૈસા દે છે. એનું શું કારણ, એને કઈ મજૂરી છે? અને એ ઇકોનોમિક વ્યૂ પોઈન્ટ ઉપરથી જો એનો પ્લાન આગળ ન જાય તો એને લાખો રૂપિયા ની ખોટ જાય, પ્રોફિટ પણ જાય. ખરેખર જે પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે એ પોતે ટેકનિશિયન નથી હોતો, પછી વાત કરતો હતા કે બિરલા ને લગભગ 120-125 ફેક્ટરીઓ છે વર્લ્ડ માં, ઇન્ડિયા ને એબ્રોડ માં થઈને, તો બધી વેરિયસ નેચર ની છે, વેરિયસ ટાઈપ ઓફ મેટર્સ, અને બધી લાઈન માં એ પડ્યા છે, સિમેન્ટ માં, કાગળ માં, પ્લાસ્ટિક માં, ફલાણા માં, ઠેકણા માં, બધી જાત માં, બધી જાતના ઇન્ડસ્ટ્રી કરે છે. બધી ટેકનિક આવે તો ઘણા બધી માહિતી એને કેટલી આવડે છે કે કઈ નહીં, એને એને ટેકનિશિયન ને ખરીદતા આવડે છે, બીજું કઈ એને નથી આવડતું, એને પોતાને એક ટેકનિક પછી આવડતી, પણ બધા ટેકનિશિયન ને એ ખરીદે છે, ખરીદે છે તો પૈસા આપીને મીટિંગ કરી લે છે, શૂટિંગ કરી લે છે, આમ ચાલુ થઈ જાય છે. આ પોતે ઇલેક્ટ્રિશિયન પોતે ઇલેક્ટ્રિશિયન સંભાળતા હતા.
એકાગ્ર બધી જીવ પોતે કરે છે, એટલું બધું સૂક્ષ્મતાથી વિચાર કરે છે, એક એક પાસા નો એટલો બધો વિચાર કરે છે જે તો એને કોઈ આમ જીવ નહીં કરતો, ફક્ત પોતાના માટે એક પણ પાસા વિચાર. હવે
એનું કારણ શું છે કે અહીંયા એને પ્રયોજન પાછું છે, પોતાના હિત નું પ્રયોજન ત્યાં એને ભાઈ શકશે, અહીંયા એને પોતાના હિતના પ્રયોજન નથી ભાઈ શકે. નહીતર સત્પુરુષ ની એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ વાતો પણ સત્પુરુષ ના શ્રીમુખે થી બહાર આવી છે, અને એના બધા શાસ્ત્રો મજૂત છે. આમ દિસ ઇઝ ટેકનિકલ બુક્સ, આત્મા માટે આ બધી ટેકનિકલ બુક છે. ઓલી એક ટેકનિકલ બુક લેવા જાવ તો 60,000 રૂપિયા લાગે, અદર 100 રૂપિયા નું સંદેશ લાગે. પછી મને મળે તો મળે, એવી રિસર્ચ કરતા ન હોય મળે, પડી જાય જરૂર હોય. સત્પુરુષો તો કરુણામંત છે, પણ સત્પુરુષ ના માર્ગે ચાલનાર લોકો લોકોને જો આત્મા મળતો હોય તો આપણે આપો ભેટ આપો ફ્રી આપો ઓછી મજા
ખર્ચો કરવો, અને 10,000 ખર્ચો કર્યો હશે, પુસ્તક પછી 10,000 પુસ્તક ધરવું જવાનું, 5 લાખ ખર્ચો એવા એવા.
તમારા પૈસા આવ્યા થોડાક બીજા પૂછું ભાઈ આવ્યા પછી 2000 મેં નહીં ના લીધો ચાલો હવે જે કઈ વધઘટ હશે 2000 થોડાક બીજા પૈસા આવ્યા એના પરથી એમાં કરી લીધો 2000 લગાવવા પછી કઈ વાંધો નહીં આપણે 2000 પૈસા ₹334
સ્વભાવ કરે તો